Honorable Aran Vikramaratna, you've got 10 minutes.
Stuti. අද රාජ්‍ය ව්‍යවසාය සංවර්ධන අමාත්‍යාංශයේ අයව ශීර්ෂ ගැන කතා කරන අවස්ථාවේදී පළමුවෙන්ම කරුණු කීපයක් මම ප්‍රථමයෙන් කතා කරපු සුනිල් හඳුන්නෙත්තේ මන්ත්‍රීතුමා ඉදිරිපත් කළා කැන්ඩි සිටිසෙන්ට එක ගැන. ඒක ගැන අපි හොයලා අද යම් කිසි ප්‍රතිචාරයක් දෙන්න බලාපොරොත්තු වෙනවා. මම පළමුවෙන්ම කියන්න කැමති ඔබතුමා කියපු මේ අක්‍රමිතාවයන් සෑම එකක්ම පාහේ සිදුවුනේ පසුගිය රජය කාලයේදී කියලා. සෑම එකක්ම පාහේ. ඒකෙන් කියන්නේ මේවා වහන්න කිසිම බෑමක් නැහැ අපේ. මේවා දැනගන්න තරමට අපි ඒව ගැන හොයලා බලලා යම් කිසි වැඩපිළිවෙලක් යොදවගෙන යනවා. ඔබතුමා ඩිජිටල් කරණය ගැන කියෙව්වා. ඒ ක්‍රියාවලිය ඒක සිදුවුනේ අපේ රජයේ කාලයේදී. අපි එදා පොරොන්දු වුණ පරිද්දෙන්ම පරීක්ෂණයක් ඉල්ලුවා මහජන බැංකුවෙන්. මහජන බැංකුවෙන් පරීක්ෂණයක් තියලා ඒ පරීක්ෂණේ වාර්තාවක් දීලා තිනවා. ඒ වාර්තාව අපි සභාගත කරනවා. ඔබතුමාලන්ට බලන්න පුළුවන්. ඊට පස්සේ අපිට ඒක සාකච්ඡා කරන්න පුළුවන්. අවශ්‍යතාවයක් තියෙනවා නම් අපේ ආමාත්‍යංශයෙන් ස්වාධීන පරීක්ෂණයක් කරන්නත් අපි ලෑස්ති කියලා මේ අවස්ථාවේදී මම ප්‍රකාශ කරනවා. අපිට කිසිම හේතුවක් නැහැ හොරගමක් වංචාවක් වෙලා තිනවා නම් ඒක කොයි විදියටවත් වසන් කරන්න අපිට හේතුවක් නැහැ. MBS රක්ෂණ සමාගම ගැන කතා කළා. ඒක කලමනාකාරීත්වය දීර්ඝ කාලයකට දුර්වලයි. ඒ නිසා ඒක විශාල ලෙස අලාභ ලබා තිබෙනවා. ඒකේ ප්‍රාග්ධනය නැති වී ගොස් තිබෙනවා. ඒ නිසා ඒක නියාමනය කරන නියාමනයෙන් අපිට සඳහන් කරලා තියෙනවා. ඒක එහෙමම තබාගෙන යන්න බෑ. ඒ කටයුතු ඒ විදිහට කරන්නට බෑ. ඒ නිසා අපිට යම්කිසි තීරණ ගන්න වෙනවා ඒකේ අනාගතය පිළිබඳව. මම මුලින්ම කියන්න කැමති රාජ්‍ය ව්‍යවසාය සංවර්ධන ආමාත්‍යංශය අලුත් ආමාත්‍යංශයක්. ඒ නිසා මම ලේකම්තුමාටත් ඒ වගේම නිලධාරීන්ට ස්තුතිවන්ත වෙනවා. අලුත් ආමාත්‍යංශයක් වුණාම මොකක් අභියෝග තියෙනවා. ඒ අභියෝග අභිබවා මේ ආමාත්‍යංශයේ වැඩපිළිවෙල දැන් යම්කිසි ක්‍රමවේදයකට සිදුවී යෑම පිළිබඳව. රාජ්‍ය ව්‍යවසායේ තියෙන්නේ මහජන භාණ්ඩ හා සේවාවන් ජනතාවට ලබා දීමට. නමුත් මේවා මහජන භාණ්ඩ හා සේවාවන්. ඒවවිල්ලා පබ්ලික් ගුඩ්ස් කියලා කියනවා. ඒ කියන්නේ පුද්ගලික අංශයෙන් ලබා දෙන ඒවා නෙමෙයි. පුද්ගලික අංශයෙන් ලබා දෙන්න බැරි ඒවා, මිල කරන්න බැරි ඒවා, අඩු ආදායම් ලාභීන්ට ලබා දිය යුතු භාණ්ඩ සේවාවන් තමයි රාජ්‍ය ව්‍යවසාය හරහා දිය යුත්තේ. පුද්ගලික අංශයෙන් දෙන්න තියෙන දේවල් නෙමෙයි. එනිසා අපිට වගකීමක් තියෙනවා විශේෂයෙන්ම අධ්‍යාපනයට, ඒ වගේම සෞඛ්‍යයට, මාර්ගවලට, පොදු ප්‍රවාහනයට මුල් තැන දෙන්න. නැත්නම් අලාභ ලබන හෝටල් වලට, සීනි කර්මාන්ත වලට, ගුවන් සේවාවල් වලට මේ රටේ ජනතාවගේ බදු මුදල ඒ සඳහා වැය නොකරන්න අපිට වගකීමක් තියෙනවා කියලා සඳහන් කරන්නට ඕනේ. ඉතින් මේ බදු මුදල කොහොමද පරිහරණය කරන්නේ කියන එක ගැන තමයි අපි කල්පනා කරන්නට ඕනේ. පසුගිය දශකය ගැන කල්පනා කළොත් පසුගිය දශකය තුල 2006-2015 ප්‍රධාන රාජ්‍ය ව්‍යවසාය ආයතන 250 ප්‍රධාන ආයතන 55 ගත්තොත් අලාභය රුපියල් බිලියන 636යි, ලාභය රුපියල් බිලියන 530යි, රුපියල් බිලියන 100කට වැටිය අලාභයක් තිබිලා තියෙනවා. එනිසා යම්කිසි ප්‍රතිසංස්කරණ ප්‍රතිව්‍යුහගත කිරීම අරමුණු කරගන්න වෙලා තියෙනවා. අලාභය අඩු කරන්න, බදු පීඩනය අවම කරගන්න. ඒ නිසා අපේ ආමාත්‍යංශ තියෙන ආයතන වලින් ශ්‍රී ලංකා ගුවන් සේවාව තියෙනවා. ඒ වගේම මිහින් ලංකා ගුවන් සේවාව තියෙනවා. අපි වගේ ප්‍රාග්ධනීය හිඟ රටකට මේ වගේ ගුවන් සේවාවල් දෙකක් කරන්නට බෑ. ඒ නිසා මිහින් ලංකා ගුවන් සේවාව අපි ඒකේ යන ගුවන් මාර්ග, ඒ ගුවන් ගමන් සියල්ලක්ම ශ්‍රී ලංකා ගුවන් සේවයට අත්පත් කරගෙන තිබෙනවා. මේව ගන්න පහසු තීරණ නෙමෙයි. නමුත් බිය නැතුව ශ්‍රී ලංකා ගුවන් සමාගමේ සභාපති අධ්‍යක්ෂක මණ්ඩලයත් මේ වගේ තීරණ, වාණිජමය තීරණ අරගෙන තියෙන්නේ අලාභය අඩු කරලා මේ රටේ බදු ජනතාවට තියෙන ඒ පීඩණය අඩු කරන්න. ඒ නිසා ඔවුන් අලාභ ලබන ගුවන් ගමන් නතර කරලා තියෙනවා. මේ ඔවුන්ගේ තීරණ ප්‍රමණක් නෙමෙයි. ඔවුන් ජාත්‍යන්තර උපදේශක සමාගම්, නයිරස්, ඒ වගේම ස්කයිවර්ක්ස් කියන සමාගම් වලිනුත් මේ ගැන අපි හොයලා බලලා අපි ස්වාධීනව හොයාගෙන තියෙනවා එතුමාන් ලගත්ත තීරණ නිවැරදි තීරණ කියලා. එවගේම කලාපීව ගමන් යන්නට අපේ ගුවන් සේවාව ලාභ ලබනවා කියන එක පැහැදිලි. එනිසා අලාභ ලබන යුරෝපීය වගේ ස්ථානවලට නොයා අද පත්‍රයේ තියෙනවා අපි මාලදිවයිනේ ගෑන් දූපතටත් යන පළවෙන ජාත්‍යන්තර ගුවන් සේවාව කියලා. ඒක කරන්නේ මේ අරන් තියෙන කලාපීය ගුවන් සේවාවකට අරන් තියෙන තීරණය පිළිබඳවයි. එවගේම අපි දන්නවා අහස්‍යන්ත්‍රාවල් A350 ගුවන් යානාවල් ලබාගෙන තිබුණා පසුගිය රජය. කිසිම වාණිජමය ඒකට හේතුවක් නැහැ. නමුත් ඒවා ඒ ගිවිසුම් අවලංගු කරන්නටත් ක්‍රියා කරලා තියෙනවා. අපි ප්‍රසිද්ධව දේශීය හා විදේශීය පුවත්පත්වල සඳහන් කරලා තියෙනවා. අපි ප්‍රාග්ධනය තාක්ෂණය නවීන කළමනාකාරීත්වය සොයන්නට අපි ආරාධනා කරලා තියෙනවා ජාත්‍යන්තර ආයෝජකයන්ට. ඒක සම්පූර්ණ විනිවිදභාවයෙන් කරන්නේ. දැනට සමාගම 8ක් විතර ඉදිරිපත් වුණා. ඒවලින් 3ක් විතර දැන් දීර්ඝව ඒ අය සෝදිසි කරගෙන යනවා. අවුරුදු අවසන් වෙනට ප්‍රථමයෙන් ඒ අයගේ යෝජනා අපිට ලැබෙයි. එතකොට අපි ඒක ඉදිරියට ගෙනියන්න බලාපොරොත්තු වෙනවා. මම කෙටියෙන් මම සඳහන් කරන්නට ඕනේ බැංකු ක්ෂේත්‍රය ගැන සඳහන් කරන්නට ඕනේ. අද බැංකු ක්ෂේත්‍රය ගැන කතා කරනකොට අද මේ ඩේලි මිරර් බිස්නස් සෙක්ෂන් එකේ තියෙනවා Moody's maintain stable outlook on Lankan banking sector කියලා. ඒ වගේම ෆයිනෑන්ෂියල් ටයිම්ස් එකේ පළවෙනි පිටුවේ තියෙනවා stable outlook for banks says Moody's කියලා. ඒ කියන්නේ බැංකු පද්ධතිය ස්ථාවරභාවය තමයි මේ Moody's කියන ජාත්‍යන්තර රේටින් සමාගමෙන් සඳහන් කරලා තියෙන්නේ. එනමුත් අපේ රජයේ ප්‍රතිපත්තිය ඇවිල්ලා අපිට රාජ්‍ය බැංකු 8ක් තියෙනවා, විශාල බැංකු 3ක් තියෙනවා, ලංකා බැංකුව, මහජන බැංකුව, ජාතික ඉදිරි කිරීමේ බැංකුව. මේ බැංකු අපි තවත් දිග දුරට ඒක ශක්තිමත් කරනවා. ඒවට ප්‍රාග්ධනය අවශ්‍යයි. රජයෙන් ඒ ප්‍රාග්ධනය හැකි පමණින් ලබා දෙනවා. නමුත් ඊට අමතරව තියෙන අඩුපාඩුව බැංකුව විසින් සොයාගත යුතුයි. ඒ නිසා බැංකු යොමු වෙන්නට ඕනේ බැංකු සේවාවන් කිරීමට. බැංකුව මූලිකව the bank must focus on its core business and where there is a capital shortfall the banks will have to start thinking about how they will fulfill that capital shortfall. ඒ වගේම විශාල බැංකු හැරෙන්නට කුඩා බැංකු තිබෙනවා. රජයට තිබෙනවා නිවාස රාජ්‍ය නිවාස බැංකු දෙකක් තිබෙනවා. රාජ්‍ය නිවාස බැංකු දෙකක් අවශ්‍ය නැහැ මේ රජයේ ක්‍රියාවලිය කරන්න. එක රාජ්‍ය නිවාස බැංකුවක් කරා ඒ රජයේ ක්‍රියාවලිය කරන්නට පුළුවන්. ඒ වගේම මුළු බැංකු පද්ධතියම අපි පාවිච්චි කරනවා මේ නිවාස ලක්ෂ 5ක් ඇති කරන්නට. මුදල් ඇමතිතුමාගේ කතාවේ සඳහන් කළා ඒකට වැඩපිළිවෙලක් අපි යොදවගෙන යනවා. ඒ වගේම අඩු පොලියට ණය දෙන්නටත් අපි සඳහන් කරලා තිබෙනවා. ඒ නිසා
1 minute to go.
ඊට අමතරව තියෙනවා සංවර්ධන බැංකුව තියෙනවා RDB. ඒ බැංකුව අපි ශක්තිමත් කරනවා. කුඩා හා මධ්‍යම සුළු පරිමාණයේ ව්‍යවසායට ඒ බැංකුව අපි ශක්තිමත් කරනවා. මම අවසානයෙන් කියන්නට කැමැති අපේ රජය මේ ප්‍රතිව්‍යුහගත කිරීමේ අපි මේ යල් පැනපු ආර්ථික හා දේශපාලන චින්තනයක් අපිට නැහැ. අපි මේක ප්‍රායෝගිකව බලන වැඩපිළිවෙලක්. It's not dogmatism but it is pragmatism that drives our program. අයිතියෙන් පමණක් ප්‍රතිලාභ අයිතිය වෙනස් කිරීමෙන් පමණක් ප්‍රතිලාභ ලැබෙනවා කියන විශ්වාසය තුල අපි නැහැ. ඒක දකුණු අප්‍රිකාවේ, සිංගප්පූරුවේ, ඉන්දියාවේ හා දකුණු ඇමරිකාවේ වෙලා තියෙන දෙයින් සම්පූර්ණයෙන්ම පැහැදිලිසි. ඒ නිසා අපට එක මොඩලයක් කියලා නැහැ. අපි ඵලදායි ප්‍රතිඵලදායි ගිවිසුම් වලට, කළමනාකාරීත්ව ගිවිසුම් වලට, පෞද්ගලිකාංශය හා තරග කිරීමටත්, ඒ වගේම රාජ්‍ය පුද්ගල සමාගම් ඇති කිරීමටත් පුද්ගලීකරණයට පමණක් අපි සීමා නොවන බව මෙතන සඳහන් කළ යුතුයි. අවසානයේදී නියෝජ්‍ය කතානායකතුමනි, රාජ්‍ය විවසාය මණ්ඩල පනතක් අපි ගෙනෙනවා. මේ පනත හරහා අපි දේශපාලනීකරණය අඩු කරන්න බලාපොරොත්තු වෙනවා. මේ රාජ්‍ය විවසාය මණ්ඩලය පත් කළාට පස්සේ ඕනෑම කෙනෙකුට පුළුවන් යෝජනා කරන්න. ඕනෑම රජයේ විවසාය ආයතනයකට කවුද සභාපති වෙන්න ඕනේ, කවුද අධ්‍යක්ෂකවරු වෙන්න ඕනේ කියන එක යෝජනාව ගේන්න පුළුවන්. නමුත් පත්කිරීම කරන්නේ දේශපාලන අධිකාරියෙ නෙමෙයි, පත්කිරීමේ අවස්ථාවේදී සිදු වෙන්නේ මිරාජ විවසාය මණ්ඩලයේ හරහා. මේකේ සංකල්පය විල්ල හරියටම විවස්ථාදායක සභාවේ සංකල්පය වගේමයි. අවුරුදු 40කට 50කට මේ රාජ්‍ය විවසාය ආයතනව ආලාභ බදු ගෙවන ජනතාව මට පැටවි තිබෙනවා. ඒක නතර කරන්න කාර්යක්ෂමතාවය වැඩි කරන්න, ඒ වගේම ප්‍රතිපත්ති ක්‍රමවේද, ඒ පුද්ගලයන්ගේ පත්කිරීම මේ හරහා සිදු වෙන බව සඳහන් කරන්නට ඕනේ. දේශපාලනය අඩු කරලා සුදුසු පුද්ගලයන් සුදුසුදන්ට පත් කිරීමට. එනිසා අපි මේක මේ ලබන වසරේදී මුල් භාගයේදී මේ පනත පාර්ලිමේන්තුවට ගෙනෙන්න බලාපොරොත්තු වෙනවා.
ස්තුතියි. මහජන බැංකුවේ ගැන කතා කරා. ඒකේ ඖද්‍යෝගිකංශයේ බැංකුවල අයත් මහජන බැංකුවේ අධ්‍යක්ෂ මණ්ඩලයට ආවොත් මහජන බැංකුව කඩාගෙන වැටේ. ඒ නිසා ඉගෙන අපි කතා කරමු. හොඳයි ගරු අධිකරණාධන් මැතිතුමා.
நன்றி பிரதி சபாநாயகர் அவர்களே. இன்றைய தினம் நடைபெறுகின்ற அமைச்சுக்கள் அதன் விடயங்களை நான் பேசப்போவதில்லை. எங்களுடைய பாராளுமன்ற குடும்பம் சார்பாக சில கருத்துக்களை சொல்லலாம் என்றிருக்கின்றேன். அதற்கு உங்களுடைய அனுமதி வேண்டி நிற்கின்றேன். அதே போல எங்களுடைய அமைச்சுக்கள் இன்றைக்கு இருக்கின்ற அமைச்சுக்கள் இதில் அனுமதி தர வேண்டும் என்று நான் கேட்டு நிற்கின்றேன். உண்மையிலே இந்த வருடம் முடிவடைய போகிறது. வரவு செலவு திட்டம் 10ஆம் தேதி இறுதியான வாக்கெடுப்பு நடைபெறப் போகிறது. இதிலே எனது கடமை எங்களுடைய இந்த பாராளுமன்ற குடும்பம் சார்பாக இந்த பாராளுமன்றத்திலே தங்களை அர்ப்பணித்து செயல்படுகின்ற திணைக்களங்கள் சார்பாக நான் சில கருத்துக்களை சொல்லலாம் என்று இருக்கின்றேன். முதல்ல எங்களுடைய சபாநாயகர் அவர்களுடைய தலைமையின் கீழ் நாங்கள் செயல்படுவதை பெருமையாக நினைக்கின்றோம். பல அனுபவங்களை கொண்டவர். தனிப்பட்ட முறையிலே கடைசியாக தன்னுடைய மகளை இழந்தாலும் கூட தன்னுடைய கடமையை மிக நேர்த்தியான முறையிலே நேர்மையான முறையிலே இந்த பாராளுமன்றத்தை நடத்தி வருகின்ற எங்களுடைய சபாநாயகரின் கீழ் வேலை செய்வதிலே நாங்கள் உண்மையிலே மட்டற்ற மகிழ்ச்சி அடைகின்றோம். அதேபோல பிரதி சபாநாயகர் அவர்கள் உண்மையிலே இந்த கடுகு சிறுசாக இருந்தாலும் காரம் பெருசு என்று சொல்லுவார்கள். அவர் பல கிரிக்கெட் போட்டியின் தலைவராக இருந்தாலும் கூட இந்த நாடாளுமன்றத்திலே பிரதி சபாநாயகராக தன்னுடைய கடமையை மிக திறமையாக செய்து வருகின்ற அந்த நிலையிலே அவருக்கு கீழ் நாங்கள் செயல்படுவதிலே உண்மையிலே நான் மற்ற மகிழ்ச்சி அடைகின்றேன். அதைவிட இந்த முக்கிய பொறுப்புகளாக எங்களுடைய செயலாளர் நாயகங்கள் திரு தம்பிக்க திசநாயக்க பாராளுமன்ற செயலாளர் நாயகம் உண்மையிலே இந்த பாராளுமன்றத்தின் அனைத்து பொறுப்புகளும் அவருடைய தலைமையில் சுமத்தப்பட்டிருக்கிறது. உண்மையிலே அவருடைய செயல்பாடுகளுக்கு இணையாக அந்த சுமையை தாங்கி நிற்கின்ற பொறுப்பை ஏனைய 3 செயலாளர் நாயகங்களும் தங்களுடைய கடமையை பயந்து கொடுக்கப்பட்டு செயல்பட்டு கொண்டிருக்கிறார்கள். ஆகவே இந்த நிலையிலே எங்களுடைய பாராளுமன்ற செயலாளர் நாயகம் அவர்களுக்கு எங்களுடைய நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்கிறோம். ஏனென்றால் அவருடைய செயல்பாடு தொடர்ந்தும் அவருடைய பணி நல்ல முறையிலே பணியாற்ற வேண்டும். அவருக்கு எங்களுடைய 3 செயலாளர் நாயகங்களும் பக்கத்துணையாக இருக்க வேண்டும். நாங்களும் அவருக்கு உறுதுணையாக இருப்போம் என்பதை இங்கு சொல்லிக்கொள்ள விரும்புகின்றேன். அடுத்தபடியாக எங்களுடைய நீல் இத்துவல பணியாளர் பிரதானியும் எங்களுடைய செயலாளர் பிரதி செயலாளர் நாயகமும் அவருக்கு கீழ் இருக்கின்ற பணியாளர்கள் உண்மையிலே மிக இந்த நாடாளுமன்றத்தை அழகுபடுத்துகின்ற வகையிலே இந்த நாடாளுமன்றத்திலே மிகவும் கஷ்டப்பட்டு செயல்பட்டு கொண்டிருக்கிறார்கள். அந்த வகையில் எங்களுடைய பிரதி செயலாளர் நாயகத்துக்கும் அவருக்கு கீழ் இருக்கின்ற எங்களுடைய அந்த நிர்வாக அல்ல வேலை ஆட்களுக்கும் எனது சபாநாயகர் சார்பாகவும் பிரதி சபாநாயகர் சார்பாகவும் எனது சார்பாகவும் நன்றியையும் பாராட்டையும் நான் தெரிவித்துக் கொள்கிறேன். அடுத்ததாக குசானி ரோகண தீர ஒரு அம்மையார் அவர்கள் உண்மையிலே அவர் பெண்ணாக இருந்தாலும் தன்னுடைய கடமைகளை மிக நேர்த்தியான முறையிலே செய்து வருகிறார். அவருக்கு கொடுக்கப்பட்ட பணிகளை மிக திறமையாக செய்து வருகிறார். அவருடைய அந்த வேலைகளை பார்க்கின்ற போது மேலே பாராட்ட வேண்டும். இங்கே கூடுதலான நேரம் அவர் இருந்து இந்த எங்களுடைய பாராளுமன்றத்தை வழிநடத்துகின்ற அந்த செயற்பாட்டிலே அவருடைய வேலையும் இணைந்திருக்கிறது. ஆகவே அதற்கு எனது நன்றியையும் பாராட்டையும் எங்களுடைய பிரதி சபாநாயகர் சார்பாகவும் சபாநாயகர் சார்பாகவும் பிரதி சபாநாயகர் சார்பாகவும் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். திரு டிகிரி ஜெயதிலக உதவி செயலாளர் நாயகம் அவருக்கும் அவர் பல கமிட்டிகளை அதிலே கலந்து கொண்டு மிக முக்கியமான வேலை திட்டத்திலே செயற்பட்டு கொண்டிருக்கின்ற அவருக்கும் எங்களுடைய பாராட்டை தெரிவித்துக் கொள்கிறேன். அதேபோல திணைக்களங்களின் தலைவர்கள் என்று பார்க்கின்ற போது அணில் சமரசேகர படகளை சேவித்தர். உண்மையிலே அவரை நாங்கள் பாராட்ட வேண்டும். எங்களுடைய பாராளுமன்ற பாதுகாவன் எங்களுடைய பாராளுமன்றத்திலே ஒரு பாதுகாப்பை நடிப்படுத்துகின்ற பொறுப்பையும் கடமையும் தன்னகத்தை கொண்டிருக்கிறார். ஆகவே எங்களுடைய சார்பாக நாங்கள் அவருக்கு நன்றியையும் அவருக்கு கீழ் செயல்படுகின்ற எங்களுடைய உத்தியோகத்தர்கள் எங்களுடைய சேவகர்கள் அவர்கள் எல்லோருக்கும் எங்களுடைய நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்கிறேன். அடுத்ததாக திரு ரஞ்சன் பத்திநாதர் நிர்வாக பணியாளர் அவருடைய தலைமையின் கீழ் செயல்படுகின்ற எங்களுடைய நிர்வாக பணியாளர்களுக்கு மேலே நாங்கள் பாராட்ட வேண்டும். அவர்களுடைய செயல்பாடு இந்த நாடாளுமன்றத்திலே மிக முக்கியமான பங்கை வகிக்கிறது. அப்படி ஒவ்வொரு திணைக்களத்திலே இருக்கின்றவர்களும் தங்களை அர்ப்பணித்து செய்கின்றபடியால் தான் இந்த நாட்டிலே முக்கியமான ஒரு நாடாளுமன்றம் இன்றைக்கு நல்ல முறையிலே இயங்குகிறது என்று சொல்லி சொன்னால் உண்மையிலே இந்த எங்களுடைய திணைக்களங்களின் பொறுப்பாளர்களும் திணைக்கள உத்தியோகத்தர்களும் இதற்கு காரணமாக இருக்கிறார்கள். ஆகவே அவர்களுக்கு எனது நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்கிறேன். அடுத்தபடியாக ரஞ்சனி ஜனமான ஹேண்ட்சாட் பதிப்பாளர் இந்த ஹேண்ட்சாட்டை பற்றி சொல்லுவதாக இருந்தால் உண்மையிலே மிக கஷ்டமான ஒரு பணி. கண் பார்க்க வேண்டும், காது கேட்க வேண்டும், பேசுகின்ற அந்த வசனங்கள் சரியான முறையில் எழுதப்பட வேண்டும், பதியப்பட வேண்டும் என்று சொல்லுகின்ற போது அது சரி ஒரு ஏற்று அதாவது அது எல்லாராலும் முடியாது. ஆகவே அந்த விடயத்திலே மிகவும் திறமையா எங்களுடைய அந்த பேசுகின்ற மொழியை அப்படியே அந்த புத்தக வடிவிலே அடிக்கின்ற கடமையை மிகவும் துரிதமாக திறமையாக செய்கின்ற எங்களுடைய ஹேண்ட்சாட் பதிப்பாளர்கள் அவருக்கு கீழ் செயல்படுகின்ற உத்தியோகத்தர்கள் உண்மையிலே நீங்கள் எனது மனமார்ந்த பாராட்டை நான் தெரிவித்துக் கொள்கிறேன். இந்த ஹேண்ட்சாட்டிலே உண்மையிலே பெண்கள் கூடுதலாக தங்களுடைய பணியை தொடர்ந்திருக்கிறார்கள். உண்மையிலே இது ஒரு கஷ்டமான பணி, நல்ல முறையிலே நீங்கள் செயல்படுகிறீர்கள், உங்களுடைய பணி தொடர வேண்டும் என்று நான் வாழ்த்து நிற்கின்றேன். அடுத்ததாக ஜகத் கஜவீர பணிப்பாளர் சட்டவாக்கம் இந்த சட்டத்தை இயக்குகின்ற இந்த நாடாளுமன்றத்திலே சட்டவாக்க பொறுப்பை கொண்டிருக்கின்ற எங்களுடைய சட்டவாக்காளர்கள் அவர்களும் உண்மையிலே தங்களுடைய கடமையை சரிவர செய்திருக்கிறார்கள். ஆகவே அந்த வகையிலே அவர்களுக்கு எங்களுடைய சபாநாயகர் பிரதி சபாநாயகர் நான் உட்பட எனது நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்கிறேன். திரு சுரேன் பெரேரா, பணிப்பாளர் உணவு மற்றும் வீடு பராமரிப்பு செயலாளர். இவர் கீழ் இருக்கின்ற எங்களுடைய சேவகர்கள், இவருக்கு கீழ் இருக்கின்ற எங்களுடைய பணிப்பாளர்கள், எங்களுடைய செயற்பாடுகள் உண்மையிலே உணவு, இந்த பாராளுமன்ற வீட்டு திட்டங்கள் சார்பாக உணவிலே தங்களுடைய கவனத்திலே நல்ல உணவுகளை கொடுக்கின்ற, நேர்த்தியான உணவை கொடுக்கின்ற, இந்த வீட்டு திட்டங்களிலே வருகின்ற, நாடாளுமன்றத்துக்கு வருகின்ற பிரச்சனைகளை கையாளுகின்ற பொறுப்பை அவர்கள் ஏற்றுக்கொண்டிருக்கிறார்கள். ஆகவே நாங்கள் எங்களுடைய சபாநாயகர் சார்பாகவும், பிரதி சபாநாயகர் சார்பாகவும், எனது சார்பாகவும் எனது நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்கிறேன். அடுத்ததாக திரு கேஜிஎம் ஜனசாந்த நிதி பணிப்பாளர் அவர்களுக்கும், அவருக்கு கீழே இருக்கின்ற உத்தியோகத்தர்களுக்கும் எனது பாராட்டை தெரிவித்துக் கொள்கிறேன். திரு ஆன் பெரேரா இணைப்பு பொறியாளர் அவருக்கும், எங்களுடைய மகேஷ் பெரேரா தகவல் முறைமைகள் பணிப்பாளர் அவருக்கும், அவருக்கு கீழ் இருக்கின்ற உத்தியோகத்தர்களுக்கும் எனது பாராட்டை நான் தெரிவித்துக் கொள்ள விரும்புகிறேன். அத்துடன் சபை ஆவண அலுவலகத்தின் உதவி பணிப்பாளராக திரு எச் இ ஜனகாந்த சில்வா, திரு எம் ஜே பெரேரா மற்றும் அவருடைய பணியாளர்கள், உண்மையிலே அவர்களுடைய வேலையை நான் நேராக சென்று பார்க்கின்ற போது அடிப்படை தேவைகள் இல்லாததும் கூட தங்களுடைய பணியை மிக நேர்த்தியான முறையிலே செய்து இன்றைக்கும் அந்த எங்களுடைய பாராளுமன்றத்தை நடைமுறைப்படுத்துவதற்காக தங்களுடைய அர்ப்பணிப்பை செய்து வருகிறார். அதற்கு எங்களுடைய நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். நூலக பிரிவின் பிரதம நூலகர் திரு என் பிரேமேஸ்வரி மற்றும் பணியாளர்களுக்கும் எனது பணியாளர்களுக்கும் ஆய்வு உத்தியோகத்தர்களுக்கும் எனது பாராட்டை தெரிவித்துக் கொள்கிறேன். பாராளுமன்ற பிரதம உறவேற்பாளர் திரு எம் ஜு பண்டார மற்றும் அனைத்து உறவேற்பாளர்களுக்கும் எனது பாராட்டை தெரிவிப்பதோடு, உண்மையிலே இந்த உறவேற்பு என்பது படங்களிலே வருகின்ற கதாநாயகர்கள் கதாநாயகிகள் தங்களுடைய மொழியை, தங்களுடைய கதை பேசுகின்ற அந்த வசனங்களை மிக ரசிக்கின்ற வகையிலே, கைதட்டல் வாங்குகின்ற வகையிலே அது திரைப்படங்களில் இருக்கும். அதேபோல எங்களுடைய நாடாளுமன்ற உறுப்பினர்கள் பேசுகின்ற அதே மொழியை, அதே வேகத்தை அந்த அப்பப்ப தங்களுடைய அந்த குரல் வளத்தால் வெளியில் கொண்டு வருகின்ற எங்களுடைய இந்த குரல் மறைந்திருந்து தங்களுடைய குரலை கொடுத்து கொண்டிருக்கின்ற உண்மையிலே அவர்கள் பாராட்டப்பட வேண்டும். ஏனென்றால் இந்த கான்சர்ட்ல எப்படி செயல்பட முடியுமோ அதே போல காது வாங்கி வாய் பேச வேண்டும். அந்தந்த நிலையிலே அவர்கள் என்ன மொழியிலே பேசுகிறார்கள் அல்லது என்ன கருத்தை சொல்லுகிறார்கள் என்பதிலே எந்த மாற்றமும் இல்லாமல் அவர்களுடைய தங்களுடைய கடமையை செய்கின்றது. உண்மையிலே நாங்கள் அவர்களை வாழ்த்தி நிற்க வேண்டும், அவர்களுக்கு மரியாதை செலுத்த வேண்டும். ஆகவே இந்த உறவேற்பாளர்களுக்கு எங்களுடைய சபாநாயகர், பிரதி சபாநாயகர், நான் உட்பட நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். அத்துடன் இங்கே பாராளுமன்ற வைத்தியர், பாராளுமன்றத்திலே வைத்தியரோடு பணியாற்றுகின்ற பணியாளர்கள், மேலும் அதைவிட எங்களுடைய போலீசார், இந்த பாராளுமன்ற வளாகத்தை உண்மையிலே பாதுகாக்கின்ற போலீசாருக்கும் எனது நன்றியை தெரிவிப்பதோடு, வங்கி தபாலக உத்தியோகத்தர்களுக்கும் எனது நன்றியையும் பாராட்டையும் தெரிவிப்பதோடு, பாராளுமன்ற எதிர்க்கட்சி அலுவலகத்துக்கும் அவருடைய அங்கத்தவர்களுக்கும் எனது நன்றியையும் பாராட்டையும் தெரிவித்துக் கொள்கிறேன். அதைவிட ஒரு விடயத்தை நான் சொல்ல வேண்டும். எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர் இங்கு மிக தங்களுடைய தொகுதிகளிலே தங்களுடைய மக்கள் சார்ந்த கருத்துக்களை மிக துணிச்சலோடு, அது அரசாக இருக்கலாம், எதிர்க்கட்சியாக இருக்கலாம், முகத்துக்கு முன் பேசுகின்ற அந்த வழக்கத்தை கொண்டிருக்கிறார்கள். அது உண்மையிலே வரவேற்கத்தக்கது. எங்களுடைய பிரச்சனையை, எங்களுடைய மக்களின் பிரச்சனையை நாங்கள் எடுத்து கூறுகின்ற அந்த வல்லமை கொண்டவர்களாகத்தான் நாங்கள் இருக்க வேண்டும் என்பதிலே எந்த மாற்றுக்கருத்தும் இருக்கக்கூடாது. ஆகவே என்னுடைய கருத்து என்னவென்று சொல்லி சொன்னால், மக்கள் எங்களை அனுப்பியிருக்கிறார்கள். மக்களுடைய பிரச்சனைகளை நாங்கள் துணிச்சலாக எடுத்து சொல்ல வேண்டும். எங்களை பொறுத்தமட்டிலே இந்த நாட்டிலே இனப்பிரச்சனை, இந்த நாட்டிலே அபிவிருத்தி என்பதிலே மிக கவனமாக நாங்கள் எங்களுடைய குரல்களை எங்களுடைய மக்கள் சார்ந்து கொடுக்க வேண்டும். அதை தவிர தனிப்பட்ட முறையிலே எங்களுடைய நாடாளுமன்ற உறுப்பினர்கள் மாறி மாறி தாக்குவது என்பது உண்மையிலே எங்களுடைய மக்களை நாங்கள் அவமானப்படுத்துகிறதாக இருக்கும். ஒரு தொகுதியிலே கிட்டத்தட்ட அந்த தொகுதி மக்கள் எல்லோரும் சார்பாகத்தான் நாங்கள் தெரிவு செய்யப்பட்டிருக்கிறோம். ஆகவே அந்த நாங்கள் செய்யப்படுகின்ற ஒவ்வொரு செயல்பாடும் அவர்களை கீழே அவர்களை அவமானப்படுத்துகின்ற வகையில் இருக்குமாக இருந்தால் ஒட்டுமொத்த மாவட்ட அந்த மக்களை நாங்கள் அவமானப்படுத்தி விட்டோம் என்பதுதான் அர்த்தம். ஆகவே எங்களுடைய கடமையை சரியாக செய்ய வேண்டும். நாங்கள் ஒருவரை ஒருவர் தனிப்பட்ட விருப்பு வறுப்புகளை இந்த உயர் சபையிலே பேசுவது என்பது தவிர்க்க வேண்டும் என்பது என்னுடைய கருத்தாக இருக்கிறது. அதைவிட இந்த பாயிண்ட் ஆஃப் ஆர்டர் என்பது நாங்கள் இது ஒரு வழக்கமான ஒரு விடயம். எப்படி என்று சொல்லி சொன்னால், ஒருவர் பேசுகின்ற போது அதுக்கு மறுப்பு தெரிவிப்பதற்கு இலகுவான வழி இந்த பாயிண்ட் ஆஃப் ஆர்டர். உண்மையிலே இந்த அரசியல் எங்களுடைய நாடாளுமன்ற சாசனத்துக்கு இணைவாக நாங்கள் இந்த பாயிண்ட் ஆஃப் ஆர்டரை நாங்கள் கேட்க வேண்டுமே தவிர பதில் சொல்வதற்கான ஒரு ஒரு வசதிக்காக அந்த பாயிண்ட் ஆஃப் ஆர்டரை நாங்கள் கேட்கக்கூடாது. ஆகவே மக்கள் எங்களை அனுப்பியிருக்கிறார்கள். மக்கள் எங்களுடைய தங்களுடைய நலன் சார்ந்த விடயங்களை கதைக்க வேண்டும் என்பதை மிக அன்பாக எங்களை அனுப்பியிருக்கிறார்கள். ஆகவே இந்த உயர் சபையிலே சட்டத்தை இயக்குகின்ற இந்த உயர் சபையிலே நாங்கள் கண்ணியத்தோடும் கடமையோடும் செயல்பட வேண்டும் என்பதை இங்கு நான் கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். ஆகவே இந்த வருகின்ற புதுவரிடம், இந்த பாராளுமன்ற எங்களுடைய குடும்பம் எதிர் வருகின்ற புதுவரிடத்திலே நல்லொரு எங்களுடைய அங்கத்தவர்கள், எங்களுடைய செயலாளர்கள், எங்களுடைய அனைத்து உத்தியோகத்தர்களும் அடுத்த வருடத்திலே அவருடைய குடும்பம், அவருடைய வாழ்க்கை, அவருடைய அத்தனை விடயங்களும் இறைவனால் ஆசீர்வதிக்கப்பட்டு ஒரு நல்ல புதிய ஆண்டிலே அவர்கள் ஒரு இந்த இந்த எங்களுடைய இந்த நாடாளுமன்றத்திலே செய்கின்ற வேலைகளுக்கு நல்ல மதிப்புகளை பெற்று செயல்பட வேண்டும் என்று வாழ்த்தி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
தயாகாமகி,
கரு நியோஜ கதாநாயக துமனி, அத 2017 வருஷ வினுவின் இதிரிபாத்கர ஆயவே விவாதேட்ட எக்குமின் மம பலாபுருத்துவினமா 2017 வசரிதி அப்பி கொஹமத ரட்டமே வெட்லத்தியன தத்துவேன் எலியட்ட கண்ண பெட பிலிவல கொஹமத கிரியாத்மக்கரன் கீனிக்கு விசேஷம் அது ஹதுன்னெட்டி மாண்டித்துமா மே சபாவட்ட கிவ்வா விஷால வசேன் பகுகே ரஜகாலே மே ரட்ட ஹால் ஆணையனே கல்ல தீனோ மே ஹால் ஆணையனே கல்ல தீன்னே டொன் பனஸ்தாக் டொன் ஹெட்டதாக் டொன் லக்ஷக் டொன் விசிபந்தாக கடியட்டு அப்பி விருத்த பட்சம் இன்னும் கூட மேகன கதாகரா மட்டமத்தக்காய் அம்பாரே டவுன் எக்கே மினிஸ்ட்ரி அவில்ல வி கினி திப்பா மே அவஸ்தாவேதி மம ஹிட்டிய பிட்டராட்ட நமுத் எதா ஜான்ஸ்டன் அமித்துமா கேல திபுனா மாத்தியட்ட ஒக்க தயாகமகேக்கு வெடக் கேல ஏ தவசல வீட்டுக்க விக்குண கண்ட பெருவ மினிஸ்ஸு கினி திப்பா මේක තමයි යථාර්ථය. මේ වී ප්‍රශ්නය අපි අරගත්තොත්තේම අවුරුදු දහයක් පාලවත් තිස්සේ එක දිගට අපි දැක්කා හැමදෑම වීගොවිය අස්වැන්න නෙලාගන්න අවස්ථාවේදී තමන්ගේ වීටික විකුණගන්න බැරුව ඊට පස්සේ අවසානයේදී එදා අපි පළාත් සභාවේ කතා කරලා එදා ඒ ගොවි සමිතිවල හිටියේ ඔක්කොම ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ උදවිය වුණත් එදා අපිත් එක්ක ඇවිල්ලා කතා කරලා අපි කතා කරාට පස්සේ තමයි අන්තිමට වීවලට මුදල් ටික නිදහස් වෙන්නේ. මෙවැනි වාතාවරණයක් තිබුණා ඒව දැන් කාටත් අමතක වෙලා තියෙනවා. එච්චර වී නිෂ්පාදනයක් තියෙද්දිත් හාල් පිටරටින් ගෙනාපු එක ගැන ඇත්තටම ලොකු ප්‍රශ්නයක්. නමුත් අද මට කතා කරන්න තියෙන්නේ විශේෂයෙන්ම මම තින්න කැබිනට් මණ්ඩලේ අපි අනුමත කර සහල් සත්ව ආහාරවලට විකුණන්න. මොකද විශේෂයෙන්ම ඒ ආහාර කෑමට ගන්න සහල් කෑමට ගන්න බැරි තත්ත්වයට නරක් වෙලා තිබුණු එකත් අනිත් එක ඒ සහල් අපි ආවට පස්සේ ඒවා අපි වෙළඳපොළට මුදා හැරියේ නැහැ. මොකද වෙළඳපොළට මුදා හැරියා නම් ඒ සහල් තවත් අපේ වීගොවියගේ වී ටික විකුණ ගන්න බැරුව තවත් අපි අමාරු වෙටෙනවා. වී මිල එක්තරා තත්ත්වයක තියාගන්න තමයි අපි ඒ උත්සාහය අරගත්තේ. අද වෙනකොට මම හිතනවා ඒ ප්‍රශ්නේ දැන් පෞගේ දවස්වල පෝර සානාධාරය ගැන කතා කරා. පෝරවලට අපි මුදල් ගෙවන්න හදනකොට ඒ ගැන උද්ඝෝෂණ පැවැත්තුවා. නමුත් අද අපේ ගොවි මහත්තුරුනේ ඉතාමත්ම සතුටින් ඒ ක්‍රමය හොඳයි කියලා පිළි අරගෙන තියෙනවා. අද විශාල වශයෙන් පෝර පාවිච්චි කරන ප්‍රමාණය අපේ රටේ නිෂ්පාදනය කරලා කාබනික පෝර පාවිච්චි කරලා අපි කෙමිකල් පෝර පාවිච්චි කරන ප්‍රමාණය කොටසක් අද අඩු වෙලා තියෙනවා. මේක තමයි අපිට අවශ්‍ය වුණේ කරන්න. ඒ ක්‍රියාවලිය සිදු වෙනවා. ඒ වගේම පෞගේ කාලේ අපි වැඩි පුර මුදලක් වියදම් කරලා තිබුණා පොලියට. අද ඒක පුද්ගලික අංශයෙන් කරන නිසා ඒක රජයට ඒ බර එන්නේ නැහැ. අද මේ අයවැය අපි අරගත්තොත් එීම මේ අයවැයේ විශාල මුදලක් අපි වෙන් කරලා තියෙන්නේ රජයේ සේවකයන්ගේ වැටුප් ගෙවන්න. ඒ වගේම පහුගිය ආණ්ඩු ගත්ත ණයවල පොලිය ගෙවන්න. එතකොට මේ ක්‍රියාවලිය දිගටම සිද්ධ වෙනවා. 128ක් විතර වගේ තමයි අපිට රටේ සංවර්ධනය වෙනුවෙන් එහෙම නැත්නම් කැපිටල් එක්ස්පෙන්ඩිචර් හැටියට අපිට වියදම් කරන්න පුළුවන් වෙන්නේ. එතකොට ඉතිරි මුදල 72%ක්ම අපිට වියදම් කරන්න වෙන්නේ පොලිය ගෙවන්න. ඒ වගේම රජය නඩත්තු කරන්න. අද අපේ රටේ ආදායම වැඩි කරන ක්‍රමයක් ගැන නෙවෙයි කවුරුත් කතා කරන්නේ. අපි බලන්න ඕනේ වියදම ඒකාකාරීත්වයෙන් තියාගෙන. සමහර තැන්වල අපි කොයිතරම් වියදම අඩු කරන්න බැලුවත් අපිට වියදම අඩු කරන්නට පුළුවන් කමක් නැහැ. නමුත් අපිට කරන්න පුළුවන් වියදම වැඩි කරන්නේ නැතුව වියදම ඒ තත්ත්වයෙන් පවත්වාගෙන අපි කොහොමද අපේ ආදායම වැඩි කරන්නේ. මෙන්න මෙතනට තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ යන්න. විශේෂයෙන්ම අපේ අපනයනය ගත්තම අපේ අපනයනය 37%ක් තිබුණු එක ඒක 14%ට පහළ බැස්සා අපේ දළදේශීය නිෂ්පාදනයෙන්. අද අපි බලන්න ඕනේ අපේ අපනයන ආදායම වැඩි කරගන්න ක්‍රමය. අද ප්‍රාථමික කර්මාන්ත අමාත්‍යාංශය තුලින් අපි අද සැලසුම් කළා තියෙනවා. විශේෂයෙන්ම ගත්තොත් අපේ ප්‍රධාන නිෂ්පාදන හැටියට ගත්තොත් අපනයන ආදායම ඩොලර් බිලියන 1ක් පන්නලා අපි ආදායමක් ලබන 2යි තියෙන එකක් ඇඟලුම්. එදා ප්‍රේමදාස ජනාධිපතිතුමාට විරුද්ධ පක්ෂයේ ඉන්න උදවිය දොස් කිව්වා බැන්න. අපේ ඇඟලුම් සේවිකාවන්ට අපහාස කරා සුද්ධියන්ට ජංගි මහනවා කියලා. නමුත් එදා ඒ ප්‍රේමදාස ජනාධිපතිතුමා කරපු වැඩපිළිවෙල තුලින් අදත් ඒ ගැමි ජනතාවට විශේෂයෙන්ම කාන්තාවන්ට රැකියාව උත්පාදනය ඒ ආකාරයෙන්ම තියෙනවා විතරක් නෙවෙයි අපිට පුළුවන් වෙලා තියෙනවා අපේ රටේ අපනයන ආදායමේ 41%ක් ඇඟලුම් තුලින් ලබා ගන්න. බිලියන 4.8ක්. ඊළඟට තේ ගත්තොත් ලංකාව තමයි තේවල පළවෙනි තැනට හිටියේ. අපි ඒක පෞගිය වත පළවෙනි තැනට හිටපු එක දැන් දෙවෙනි තැනට ගියා. නමුත් අපි අපේ තැන නැවත අපි හිමි කරගන්නට උනේ. ඒකට අපි අපේ නිෂ්පාදනය වැඩි කරන්න ඕනේ, අපේ අස්වැන්න වැඩි කරන්න ඕනේ. ඒ වගේම අගේ දාමේ වැඩි කරන්න ඕනේ. මේ තුන කරේ නැත්නම් අපිට එතරට යන්න බෑ. ඒ වගේම අපි තේ ශ්‍රී ලංකා තේ කියන නාමය අපි ලෝකයට අඳුනලා දෙන්න ඕනේ. මම එංගලන්තයට ගිහිපු වෙලාවේ මම දැක්කේ 1%ක්වත් අපේ රටෙන් එංගලන්තයට තේ ඒගොල්ලෝ අපනයනය කරන්නේ නැහැ. ආනයනය කරන්නේ නැහැ. ලංකාවෙන් අපි අපනයනය කරන්නේ 1%ටත් වඩා අඩු ප්‍රමාණයක්. ඒතර අපේ රටේ තේ හොඳයි කියලා කිව්වේ බ්‍රිතාන්‍ය ජාතිකයෝ. නමුත් ඒ නම වෙන රටවල් අද අපෙන් අරගෙන තියෙනවා. ඒතට නැවත අපි ඒක අත්පත් කරගන්නට ඕනේ. ඒක නිසා තමයි අද මේ ආයවේ ලේකණෙන් ඒ බ්‍රෑන්ඩ් නේම් එක හදන්න වෙනම අපි මුදල් වෙන් කළා තියෙනවා. නවීන නැබතිතුමා විශාල වැඩ කොටසක් ඒ වෙනුවෙන් කරනවා. එම මමත් එතුමාගේ ඒ අමාත්‍යංශෙත් එක්ක එකතු වෙලා බලනවා අගේ දාමේ කොහොමද වැඩි කරන්නේ කියලා. ඊළඟට අපි බලාපොරොත්තු වෙනවා පොල් කර්මාන්තය ගත්තොත් අපි තාම ඩොලර් මිලියන 537යි පොල් වලින් ලබා ගන්නේ. අපිට මේක ඩොලර් මිලියන 2500ක් වෙනකන් යන්න පුළුවන්. එතකොට මේකෙත් අගේ දාමේ වැඩි කරන්න අද අපි විශාල වැඩපිළිවෙලක් සකස් කරලා තියෙනවා. එතකොට කුළුබඩු ගත්තොත් ඩොලර් මිලියන 234 අපිට අවශ්‍ය කරලා තියෙනවා 2020 වෙනකොට ඩොලර් මිලියන 1200කට ගේන්න. ඒ වගේම අපි මත්ස්‍ය අපනයනය, ඇත්තටම මත්ස්‍ය අපනයනය ගත්තොත් එහෙම අපිට පෞගේ කාලේ යුරෝප වෙළඳපොළ අහිමි වෙලා තිබ්බට දැන් වෙළඳපොළ අපිට තියෙනවා. නමුත් අපිට නිෂ්පාදනයක් නැහැ. ඒතර අපි මේ නිෂ්පාදනය වැඩි කරන්න ඕනේ. ඒතර මේ නිෂ්පාදනය වැඩි කරන්න අපි අපේ අමාත්‍යංශය තුලින් විශාල සැලසුමක් අද වෙනකොට අපි දියත් කරලා තියෙනවා. ඒකේ වැඩ අපි පටන් ගන්න බලාපොරොත්තු වෙනවා. විශේෂයෙන්ම ලෝක බැංකු ව්‍යාපෘතිය ගැන විශේෂයෙන්ම කියන්නට ඕනේ. අපි ලෝක බැංකු ව්‍යාපෘතියේ ඩොලර් මිලියන 170ක් කෘෂිකර්ම දෙපාර්තමේන්තුවයි ප්‍රාථමික කර්මාන්ත අමාත්‍යංශය එකතු වෙලා අපි මේක කරන්න බලාපොරොත්තු වෙන්නේ. මේකෙදි අපි සැලසුම් කළා තියෙන්නේ අපේ පුංචි ව්‍යාපාරිකයෝ. අපි අරගත්තම අද කාට හරි තමන්ගේ අතේ රුපියල් ලක්ෂ 10ක් තියෙනවා නම් එයාට අපි මෙම ව්‍යාපෘතිය තුලින් ලක්ෂ 50ක් ලබා දෙන්න ලෑස්ති. ඒ වගේම අපි බැංකුවකින් තව එයාට රුපියල් ලක්ෂ 40ක් ලබා දෙන්න. තමන්ගේ අතේ රුපියල් ලක්ෂ 10ක් තියෙනවා නම් ලක්ෂ 100ක ව්‍යාපෘතියකට අත ගහන්න පුළුවන් මේ ව්‍යාපෘතිය තුලින්. මේක තුල අපි බලාපොරොත්තු වෙනවා කෘෂිකර්ම ශේෂ්ත්‍රයට එකතු කරන්න රුපියල් බිලියන 62ක්. මේ ආයවැය නෑ. මේ ආයවැයේ බැලුවොත් එහෙම තමුන්නාන්සිලා ආන්න පුළුවන් කොහෙද මේ සල්ලි තියෙන්නේ කියලා ඉවරෙලා. අපි මේ ඉදිරි අවුරුදු 3 තුල අපි සැලසුම් කරනවා කෘෂිකර්ම ශේෂ්ත්‍රයට ඩොලර් බිලියන 62ක ආයෝජනයක් කරන්න. ඒ තුලින් තමයි මම හිතන්නේ මේක බන්දුල ගුණවර්ධන ඇමතිතුමාට මේක තේරෙනවා. සාමාන්‍යයෙන් අපි අරගත්තොත් අපි මේ හැමදෑම අයවැය හදනකොට මේක ආණ්ඩුවෙන් සල්ලි වියදම් කරන අයවැයක් තමයි අපි හදන්නේ. නමුත් මේ අයවැය තුල අපි බලාපොරොත්තු වෙන්නේ පාසුකම් ඇති කරන්න. අද මගෙන් ප්‍රශ්නයක් ඇහුවා මේ ගරු අපේ නියෝජ්‍ය කතානායකතුමනි, රූපවාහිනියේදී මේ එක්සත් ජාතික පක්ෂය කියන්නේ පොහොසත් කට්ටියගේ පක්ෂයක් නේද කියලා. ධනවතුන්ගේ පක්ෂයක්. මම කිව්වේ නෑ එක්සත් ජාතික පක්ෂය කියන්නේ ධනවතුන් බිහි කරන පක්ෂය කියලා. ඉතින් ඒ අනුව අපි කල්පනා කරන්නේ අපේ රටේ ඉන්න දුප්පත් ජනතාවට අතහිත දීලා, අපේ ව්‍යවසායිකයන්ට අතහිත දීලා ඉවර වෙලා, ඒ වගේම අපි බලන්නේ තව ධනවත් කට්ටියක් තවත් ඒගොල්ලන්ටත් පුළුවන් නම් අතහිත දීලා ඉවර වෙලා අපි රැකියා උත්පාදනය කරන්න. මම බලාපොරොත්තු වෙනවා මේ ව්‍යාපෘතිය තුලින් රැකියා අඩුම වශයෙන් ලක්ෂයක් අපි බිහි කරන්න මේ කෘෂි ව්‍යාපෘතිය තුලින්. මේකේ අපි කුඩා ව්‍යාපෘති 450කුත් ඒ වගේම විශාල ව්‍යාපෘති 72ක් මේ කුඩා ව්‍යාපෘති වලට මම කිව්වා වගේ අපිට ඒකට මුදල් දෙන්න පුළුවන් ලක්ෂ 50ක් වෙනකන් ඒ වගේම ලොකු ව්‍යාපෘති වලට අපිට මුදල් දෙන්න පුළුවන් ලක්ෂ 750ක් ඒ කියන්නේ කවුරු හරි ව්‍යාපාරිකයෙක් එයා ලක්ෂ 750ක් එයා දානවා නම් අපි මේ ව්‍යාපෘතියෙන් තව ලක්ෂ 750කුත් තව ලක්ෂ 1500ක් බැංකු ණයකුත් අරගෙන ලක්ෂ 3000ක ව්‍යාපෘතියක් කරන්න පුළුවන් ඒ වගේ මේ වගේ විශාල ව්‍යාපෘති
අඩු පොලියට
මේ වගේ ව්‍යාපෘති 72ක් අපි බලාපොරොත්තු වෙනවා ඉදිරියේදී ස්ථාපිත කරන්න ඒක තුල අපි කරන්නේ නිෂ්පාදනය වැඩි කරනවා නිෂ්පාදනය විතරක් නෙමෙයි අපි අගේ දාමය වැඩි කරනවා ඒ අගේ දාමය වැඩි කිරීම තුල අපිට පුළුවන් අද රනිල් වික්‍රමසිංහ අගමැතිතුමා අද සම්පූර්ණයෙන් විශාල වැඩ කොටසක් කරගෙන යනවා
ඒ තෝරාගත්ත විෂයන් වලට එමුතුමා
කෘෂිකාර්මික ඕනම දෙයක් කෘෂිකාර්මිකව අලුත් දෙයක් කරනවා නම් කෘෂිකර්මයට පැකේජින් වෙන්න පුළුවන් එහෙම නැත්නම් රෝ මටීරියල් සප්ලයි වෙන්න පුළුවන් මේ අඩුපොලිය කියන්නේ අපි බැංකුවෙන් ලබා ගන්න එක අපිට පුළුවන් 6ට 6ත් 8ත් අතර ප්‍රමාණයකට ලබා දෙන්න.
පොලිය කියේද?
ඒක තමයි මම කිව්වේ 6ට 6ත් 8ත් ප්‍රමාණයක
අපේ ආන්ද කිව්වේ අඩුපොලිය කියලා.
දැන් ඔබතුමා මගේ කතාවට ඇහුම් දීලා නැහැ. ඔබතුමා අතේ රුපියල් ලක්ෂ 10ක් තියෙනවා නම් ව්‍යාපෘතියක් පටන් අර ගන්න පුළුවන්. 6ට 6යි 8යි. 6ක් හරි 8ක් හරි වැඩිම. ඔයිද 6ට 6ක් කියන පොලියට වඩා අඩුවට දෙන්න පුළුවන් කමක් නැහැ. හරි. එතකොට ඒ 6ට 6 එකේ පොලිය වුණාම නිකමුත් සල්ලි හම්බ වෙනකොට එතකොට ඒක නිකන් හම්බ වෙනවා වගේනේ. එතකොට අපකාරෝ ඉදින් දෙන්න ඕනේ. නැදු ඉදින් බැංකු වලින් සල්ලි අරන් බැංකු වලට පොලු තියනවනේ මිනිස්සු. ඒක නිසා අනිවාර්යයෙන්ම ව්‍යාපාරිකයෙක් හැටියට මම දන්නවා අපයක් නැතුව බැංකුවකින් ණයක් දෙන්නේ නැහැ. ඒක නිසා අප නැතුව බැංකු වලින් ණය කවුරු හරි ඉල්ලන්න හදනවා නම් පොලු කාර්යෙම තමයි ඉතින්. ඒක නිසා තමන්ගේ ව්‍යාපෘතිය බලලා ව්‍යාපෘතිය හොඳ නම් ව්‍යාපෘතිය අපේට තියාගෙන දෙන්න පුළුවන්.
මේ කාලය
බැංකුවේ ණය දෙන්නේ මම නෙවෙයි බැංකුව. ඒක ඉතින් බැංකු ක්‍රමය මට වෙනස් කරන්න බෑ බැංකුවේ. මොකද බැංකුවේ තියෙන අනුන්ගේ සල්ලි ඒ අනුන්ගේ සල්ලි තවත් කෙනෙක්ට දෙනකොට ඒ සල්ලි ආරක්ෂා වෙන විදිහට බැංකු දෙන්න ඕනේ.
සුරක්ෂිතයි.
ඒක නිසා තමයි අර গোল্ডන් කී වගේ කම්පැනි වලට කෙලවෙලා ගිහිල්ලා අද මිනිස්සුන්ට කෙලවෙලා මුළු සම්පූර්ණයෙන්ම මේ ෆයිනෑන්ෂල් සෙක්ටර් එකම අප්සෙට් උනේ. ඒක නිසා තමයි අද ආණ්ඩුවෙන් සල්ලි දාන්න වෙලා තියෙනවා ඒවට. ඒක නිසා අප නැතුව ණය දෙන්න කියලා මම බැංකු වලට කියන්නේ නැහැ. ඒගොල්ලන්ට අප අරගෙන තමයි ණය දෙන්න වෙන්නේ. එහෙම නිසා විශේෂයෙන්ම මම කියනවා මේ අවස්ථාවේ මම ඉල්ලනවා අපේ පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු ඔක්කොගෙම තමුන්නාන්සේලාගේ පළාත්වල ඉන්න ව්‍යවසායකයන් අපිට අඳුනලා දෙන්න. මේකේ කිසිම පක්ෂ ભેදයක් නැහැ. එක්සත් ජාතික පක්ෂය වෙන්න පුළුවන්, ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය වෙන්න පුළුවන්, ජනතා විමුක්ති පෙරමුණේ එහෙම නැත්නම් අපේ දෙමළ සන්ධානයේ මේ ඕනම එකක ඕනම කෙනෙක්ට පුළුවන් මේ ව්‍යාපෘතිය පටන් අරගන්න. ඒ ව්‍යාපෘතියට අපි ප්‍රාථමික කර්මාන්ත අමාත්‍යාංශයේ ලෑස්තිලා ඉන්නවා තමුන්නාන්සේලාට අතහිත දෙන්න. අපිට අවශ්‍ය කරන්නේ අපේ අපනයන ආදායම 2020 වෙනකොට ඩොලර් බිලියන 25කට ගේන්න. එතකොට මේකට අපි කෘෂිකාර්මික විතරක් නෙමෙයි අපි බලාපොරොත්තු වෙනවා මම නියෝජ්‍ය කතානායකතුමනි මම ඉරානයට ගියා. මම ඉරානයට ගිහිපු වෙලාවේ ඇත්තටම ඉරානයේ ගත්තොත් කිරි කර්මාන්තේ ඉතාමත්ම දියුණුයි. ඒ වගේම අනික් කර්මාන්ත ගොඩක් දියුණුයි. අපි මත්ස්‍ය කර්මාන්තේ ගොඩක් දියුණුයි. ඒගොල්ලෝ අපිට ටෙක්නිකල් ඇසිස්ටන්ස් අපිට දෙන්නම් කියලා පුරුදු වුණා. ඒ වගේම මම තුර්කියට ගියා. අද තුර්කිය යුරෝපයත් එක්ක තියෙන සම්බන්ධය ටිකක් අඩු වෙලා තියෙනවා. එතකොට තුර්කිය අද බලාපොරොත්තු වෙනවා දැන් යුරෝපයට ඒගොල්ලන්ගේ වෙළඳපොළ කොහොමද ආරක්ෂා කරගන්නේ කියලා. ලංකාවට හොඳ අවස්ථාවක් හම්බෙලා තියෙනවා. මොකද එදා නැති කරගත්ත GSP Plus බදු සහනය රනිල් වික්‍රමසිංහ අගමැතිතුමා ගිහිල්ලා කතා කරලා අපිට ලබන අවුරුද්දේ මාර්තු නැත්තම් අප්‍රේල් වෙනකොට අපිට ඒක ලබා ගන්න පුළුවන් කියලා මම විශ්වාස කරනවා. GSP Plus බදු සහනයත් එක්කලා අපිට පුළුවන් අපේ නිෂ්පාදන 2000 ගානක් පිටරට අරින්න. ඒ කියන්නේ අපිට නැවත මිලියන 550ක වෙළඳපොළක් අපිට විවෘත වෙනවා. ඒ වගේම ඉන්දියාවත් එක්ක, චීනයත් එක්ක, තායිලන්තයත් එක්ක, සිංගප්පූරුවත් එක්කලා අස්සම් කරන බලාපොරොත්තු වෙන ගිවිසුම් එක්ක අපි වෙළඳපොළ විවෘත කරනවා. එතකොට අපි බලාපොරොත්තු වෙන්නේ ගරු නියෝජ්‍ය කතානායකතුමනි
අද මේ කතා කරන මේ සංවර්ධනය කියලා සමහරු ඉතින් ඉතින් මේ පාරවල් හදන එක තමයි මේ සංවර්ධනය. මේ නැත්තම් ගමේ බොක්කු හදන එක ගමේ පාර හදන එක කියලා. නමුත් ඒක විතරක් නෙමෙයි සංවර්ධනය කියන්නේ අපි බලාපොරොත්තු වෙන්නේ හැම මිනිහෙක්ගේම අතට සල්ලි එන ක්‍රමයක්. මිනිසුන්ගේ ආදායම වැඩි කරන්න. ඒ වගේම අපේ නිෂ්පාදන වැඩි කිරීම තුළ අගේ දාමය වැඩි කිරීම තුළ රටට එන ආදායම වැඩි වෙනකොට මිනිසුන්ගේ සල්ලි අතට එනවා. ඒ වගේම රැකියා උත්පාදනය වෙනවා. මෙන්න මේක තමයි සමහරු අහනවා කෝ රැකියා කියලා. අද එදා ඒ කරපු වැඩේ ආණ්ඩුවේ පුරවලා ආණ්ඩුව පුරවලා 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 තමුන්නාන්සේලා දන්නවා අමාත්‍යාංශවල හිටියා මමත් අමාත්‍යාංශයේ ඉන්නවා මම දන්නවා සමහරු හිතනවා කොහොම නෙවෙයි අද ගත්තොත් රජයේ සේවකයන්ගෙන් 100ට 20ක් විතර වගේ තමයි හරියට වැඩ කරන්නේ.
අනික 3 minutes now addition to what you have been allocated. Go ahead.
එතකොට දැන් අපි අරගත්තොත් අද රජයේ වෙනුවෙන් විශාල මුදලක් වියදම් කරනවා. රජයේ නිලධාරීන් සම්පූර්ණයෙන්ම රජයට සහයෝගය දෙන්න ඕනේ. මොකද මහ ජනතාවගේ මුදල් තමයි ඔවුන් වැටුප් පෙටියට ගන්නෙ. ඔවුන් වැඩ කරේ නැත්තම් ඔවුන්ව නඩත්තු කරන්න වෙන්නේ සුදු අලියෙක් නඩත්තු කරනවා වගේ. ඒක නිසා අද බලන්න ඕනේ ඒ හැම කෙනෙක්ම වැඩ කරන්න. නමුත් අපි දන්නවා සමහරු හතර වෙනකොට ගෙදර යන්න බලාගෙන ඉන්නේ. එතකොට ඒ ඇවිල්ලා පැයක් දෙකක් විතර වැඩ කළා ගෙදර යන්න. හැමෝම ඉල්ලන්නේ රජයේ රැකියාවක්. අද පුද්ගලික අංශයේ රැකියාවල විශාල පුහුණු සේවකයන්ගේ විශාල පුරප්පාඩු ප්‍රමාණයක් තියෙනවා. එතකොට අද ඒ හැම දෙයක්ම අපිට මුලින් ඉඳන් කරගෙන යන්නයි වෙලා තියෙන්නේ නියෝජ්‍ය කතානායකතුමනි. අද
අවසන් කරන්න
අගමැතිතුමා ඒ විශේෂ පුහුණු වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්න සැලසුම් කළා තියෙනවා. ඒවා ඉක්මනට ක්‍රියාත්මක කරන්න ඕනේ. මොකද නැත්තම් අපි මේ ආයෝජන පටන් අරගන්නකොට අපිට ඒකට වැඩ කරන සේවකයොත් නැහැ. ඒක නිසා මේ වගේ විශාල වැඩපිළිවෙලක් අපි සැලසුම් කළා තියෙනවා. ඒක නිසා තමුන්නාන්සේලා ගේ සහයෝගයත් අපි බලාපොරොත්තු වෙනවා. තමුන්නාන්සේලා වැරදි පෙන්නන එක හොඳයි. ඒ ගැන අපි සතුටු වෙනවා. වැරදි පෙන්නන්න ඒ වැරදි හදාගෙන අපිට ඉස්සරහට යන්න පුළුවන්. කිසිම ප්‍රශ්නයක් නැහැ. බොහොම ස්තුතියි.